તો કરંથીઓનો પહેલો પત્ર પાંચમો અધ્યાય. ખરેખર મારા સાંભળવામાં આવ્યો છું કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર છે કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી. એટલે કે કોઈકે પોતાની સાવકી માને રાખી છે, તેમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો મગરૂર થયા છો. જેણે એ કામ કર્યું છે તેને તમારામાંથી દૂર કરવો જોઈતો હતો, કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરવાનો ન્યાય કરી ચક્યો છું કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમારે એવા માણસને દેહના નાશને સારું શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. તમે અભિમાન કરો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંડાને ફુલાવે છે તે શું તમે નથી જાણતા? તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બે ખમીર છો તેમ તમે નવા લોંડારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણા વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાથી તથા સત્યની બે ખમીર રોટલીથી પાળી. મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારોની સોબત ન કરો. આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિ પૂજકોની સોબત તદ્દન ન કરો એમ તો નહીં, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. પણ હમણાં હું તમને લખી જણાવું છું કે જેવું આપણા ભાઈ કહેવાય છે તેઓ માનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિ પૂજક, નિંદક, છટકો કે જુલમી હોય તો એવાઓની સોબત તમારે કરવી નહીં, અને એવાની સાથે બેસીને ખાવું પણ નહીં. કેમ કે બહારનાઓનો ન્યાય કરવાને માટે મારે શું કામ છે? જેઓ મંડળી માહેના છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું? પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય દેવ કરે છે, તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો. કરંથીઓનો પહેલો પત્ર છઠ્ઠો અધ્યાય. તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય તો સંતોની આગળ ન જતા શું વિધર્મીઓની આગળ દાદ માગવા જવાની હિંમત ચલાવે? સંતો જગતનો ન્યાય કરશે તે શું તમે જાણતા નથી? જો તમારાથી જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારનો ચુકાદો કરવા નાલાયક છો? આપણે દૂતોનો ન્યાય કરીશું તે શું તમે નથી જાણતા? જો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવાને શું આપણે ના લાલક છીએ? માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવાનો હોય તો મંડળીમાં જઈ જેઓ કઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવવાને બેસાડો છો? હું તમને શરમાવાને માટે કહું છું, શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે એવો તમારામાંનો એક એક નાની માણસ નથી? પણ ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે અને તે વળી અવિશ્વાસીઓની આગળ? હાલ આ તમારામાં ખરેખર ખરેખરી ખોટ છે કે તમે એકબીજા પર ફરિયાદ કરો છો? કરતા તમે પોતે કેમ પોતાનો અન્યાય સહન કરતા નથી અને નુકસાન વેઠતા નથી? ઉલટું તમે પોતે અન્યાય કરો છો તથા બીજાનું પડાવી લો છો, અને વળી તમારા ભાઈઓનું. શું તમે જાણતા નથી કે વિધર્મીઓનો દેવના રાજ્યનો વારસો મળશે નહીં? ભૂલ ન ખાઓ. વ્યભિચારીઓ, મૂર્તિ પૂજકો, લંપટો, વિષયો, પુમર્થન્યો, ચોરો, લોભીઓ, છટકા, નિંદાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓએ દેવના રાજ્યનો વારસો મળશે નહીં. વળી તમારામાંના કેટલાક એવા હતા પણ પ્રભુ ઈસુને નામે તથા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રકરણ તથા ન્યાયકરણ પામ્યા. સઘળી વસ્તુઓની મને છૂટ છે, પણ સઘળી લાભકારી નથી. સઘળી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી. અન્ન પેટને સારું અને પેટ અન્ન સારું છે, પણ દેવ તે બંનેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને સારું નથી, પણ પ્રભુને સારું છે અને પ્રભુ શરીરને સારું. દેવે પ્રભુને ઉઠાડ્યો, તેમજ તે પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે. તમારા શરીર ખ્રિસ્તના અવયવો છે તે શું તમે નથી જાણતા? વારો ત્યારે શું હું ખ્રિસ્તના અવયવને લઈને તેને વેશ્યાના અવયવ બનાવું? એમ ન થાવ. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે દેવ કહે છે કે તે બંને એક દેહ થશે. પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એક આત્મા થાય છે. વ્યભિચારથી નાશો. માણસ જે કંઈ બીજા પાપ કરે છે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે તે તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા અને તમારા શરીર વડે દેવને મહિમા આપો. આમેન.
અધ્યાય લગ્ન વિશેના પ્રશ્નો. હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિશે, માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું, પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું, પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની પોતાની ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. તેમજ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. એકબીજાથી જુદા ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં લાગુ રહેવાને વાસ્તે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદા પડો તો પડો, અને પછી પાછા એકતા રહો. રચને તમે તમારા વિકારના વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે, પણ હું આ વાત આજ્ઞા તરીકે નહીં પણ છૂટ દાખલ કરું છું. પરંતુ સહગડા માણસ મારા જેવા હોય એવી મારી ઈચ્છા છે, પણ દેવ તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે. કોઈને એક પ્રકારનું અને કોઈને બીજા પ્રકારનું. પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે તેઓ જો મારા જેવા રહે તો એ તમને લાભકારક છે. પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો ભલે તેઓ પરણે, કેમ પડવા કરતા પરણવું સારું છે. પણ પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહીં પણ પ્રભુ કરે છે, કે સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહીં. પણ જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહીં, અથવા તો પોતાના પતિને સાથે મેળાપ કરીને રહેવું અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો. પણ બાકીનાઓનો તો પ્રભુ નહીં. પણ હું કહું છું કે જો કોઈ ભાઈને અવિશ્વાસી સ્ત્રી હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય તો તેણે તેનો ત્યાગ કરવો નહીં. અને કોઈ વિશ્વાસી સ્ત્રીને અવિશ્વાસી પતિ હોય અને એની સાથે રહેવાને રાજી હોય તો તેણે ત્યાગ કરવો નહીં. કેમ કે અવિશ્વાસી પતિને વિશ્વાસી પત્નીથી પવિત્ર થયેલો છે અને અવિશ્વાસી સ્ત્રી વિશ્વાસી પતિથી પવિત્ર થયેલી છે, નહીં તો તમારા બાળકો અશુદ્ધ હોય. પણ તેઓ હવે પવિત્ર છે. પણ જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માંગે તો તેને અલગ રહેવા દો. એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી, પણ દેવે આપણને શાંતિમાં તેડ્યા છે. અરે સ્ત્રી, તું તો પતિને તારીશ કે નહીં એ તું સી રીતે જાણે, અથવા અરે પતિ, તું સી રીતે જાણે કે તું તારી સ્ત્રીને તારીશ કે નહીં. ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન જીવો. કેવળ જેમ પ્રભુએ દરેકને વેચી આપ્યું છે અને જેમ દેવે દરેકને તેડ્યા છે તેમ તેણે ભલ, એ જ નિયમ હું સર્વ મંડળીઓને ઠરાવું છું. શું કોઈ સુનતીને તેડવામાં આવ્યો છે તો તેણે બે સુનતી ન થવું. શું કોઈ બે સુનતીને તેડવામાં આવ્યો છે તો તેણે બે સુનતી થવું નહીં. સુનતી તો કાંઈ નથી અને બે સુનતી પણ કાંઈ નથી, પણ દેવની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે. દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય તેમ જ તે રહે. હું તને દાસ છતાં તેડવામાં આવે છે તો તેની ચિંતા ન કર. પણ જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો. કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે, અને એમ જ જે સ્વતંત્ર ને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. માણસના દાસ ન થાઓ. ભાઈઓ, જે સ્થિતિમાં દરેકને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં તેણે દેવની સાથે રહેવું અપરિણીતો અને વિધવાઓનો પ્રશ્ન. હવે કુંવારીઓ વિશે મને પ્રભુ તરફથી કઈ આજ્ઞા મળી નથી, પણ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું. મને લાગે છે કે હાલના સંકટના કારણથી દરેક માણસે પોતાની હાલ જે સ્થિતિ છે તેમાં રહેવું સારું છે. શું તું પત્ની સાથે બંધાયેલો છે તો તું તેનાથી છૂટો થવાની ઈચ્છા ન રાખ. શું તું પત્નીથી છૂટો થયો છે? જો હોય તો પત્નીની ઈચ્છા ન રાખ. પરંતુ જો તું પરણે તો તે પાપ કર્યું એમ નથી, અને જો કુંવારી પરણે તો તેણે પાપ કર્યું એમ પણ નથી. પણ એવાને શારીરિક દુઃખ થશે. પણ હું તમારો બચાવ કરવા ઈચ્છું છું. પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણેલા તેઓ હવેથી પણ વગર પરણેલા જેવા થાય. જેઓ રડનારા છે તેઓ નહીં રડનારા જેવા થાય, અને આનંદ કરનારા નહીં આનંદ કરનારા જેવા થાય. વેચાતું લેનાર તેઓ પોતાની પાસે કશું નહીં રાખનારા જેવા થાય, અને આ જગતનો વ્યવહાર કરનારા તેઓ જગતના વ્યવહારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય. કેમ કે આ જગતનો દોડધામક જતો રહે છે, પણ તમે નિશ્ચિત રહો, એવી મારી ઈચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે મારે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો. પરણેલો દુનિયાદારીની ચિંતા રાખે છે કે મારે મારી સ્ત્રીને કેવી રીતે પસંદ કરવી. તેમજ પરણેલી તથા કુંવારી સ્ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય. પણ પરણેલી સ્ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે મારે મારા ધણીને કેવી રીતે પ્રસન્ન કરવો. આ હું તમારા પોતાના હિતને સારું કહું છું, તમને ખાડામાં નાખવા માટે નહીં. પણ તમે યોગ્ય રીતે ચાલો તથા એકાગ્રથી તે પ્રભુની સેવા કરો એ સારું કહું છું. પણ જો કોઈને એમ લાગે કે પોતે પોતાની કુંવારી દીકરી વિશે અયોગ્ય રીતે વર્તે છે અને જો તે પુખ્ત ઉંમરની થઈ હોય અને અગત્ય હોય તો તે તેની ઈચ્છા પ્રમાણે કરે, તેમ કરવામાં તે પાપ કરતો નથી. તે તમને પરણવા દે. પણ અગત્ય ન હોવા છતાં જે પોતાના હૃદયમાં દ્રઢ રહે છે અને પોતાના મન પર કાબુ રાખે છે અને પોતાના હૃદયમાં એવો ઠરાવ કરે છે કે હું મારી કુંવારી દીકરીને એવીને તો તે સારું કરે છે. એટલે જે તેને પરણાવે છે તે સારું કરે છે અને જે તેને પરણાવતો નથી તે વધારે સારું કરે છે. સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે ત્યાં સુધી તે બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય તો જેને તે ઈચ્છે તેને પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં. પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે. મને પણ દેવનો આત્મા છે એમ હું ધારું છું. પ્રભુ અને વાચેલા વચ્ચેનો પર આશીર્વાદ આપે.
જ્ઞાન માણસને ગર્વિત કરે છે પણ પ્રીતિ તેની ઉન્નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કઈ જાણું છું તો યથાર્થ રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી. પણ જો કોઈ દેવ પર પ્રેમ રાખે છે તો તેને તે ઓળખે છે. મૂર્તિઓના નૈવેદ્ય ખાવા વિશે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં કંઈ જ નથી અને એક વિના બીજો કોઈ દેવ નથી. કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે, તો પણ આપણે તો એક જ દેવ એટલે બાપ છે જેનાથી સર્વ છે અને આપણે તેને અર્થે છીએ. અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે જેને આશરે સર્વે છે અને આપણે તેને આશરે છીએ. પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજી સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ્ય તરીકે તે ખાય છે અને તેઓનો અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે. પણ ખોરાકથી આપણે દેવને માન્ય થતા નથી. જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી. પણ સાવધરો રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય. કેમ કે તારા જેવા જ્ઞાનીને જો કોઈ નિર્બળ અંતઃકરણ વાળો માણસ મૂર્તિના મંદિરમાં બેસીને ખાતો જુએ તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓનું નૈવેદ્ય ખાવાની હિંમત ન કરે? એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મુઓ તેનો નાશ થાય અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓના નિર્બળ અંતઃકરણોમાં આઘાત કરીને તમે ખ્રિસ્તને વિરુદ્ધ પાપ કરો છો. તેથી જો ખાવાની વસ્તુથી મારો ભાઈ ઠોકર ખાય તો મારો ભાઈ ઠોકર ના ખાય એ માટે હું કદી પણ માંસ નહીં ખાઉં. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
થેન્ક યુ.